कार बिंदु से युक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः महादेव्या कोक्षीरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचन दायकं प्रभु तत्वलोचन दायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 12 डिसेंबर 2010 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 569 मुंबई फागण 1951 आत्मस्वरूपनो निर्णय थवामां अनादिथी जीवनी भूल थती आवे छे जेथी हमणा थाय तेमां आश्चर्य लागतुं नथी सर्व क्लेशथी अने सर्व दुःखथी मुक्त थवानो आत्मज्ञान सिवाय बीजो कोई उपाय नथी सद्विचार विना आत्मज्ञान थाय नहीं अने असत्संग प्रसंग थी जीवनु विचार बड़ प्रवर्ततु नथी एमा किंचित मात्र संशय नथी बहुज गंभीर बात बहुज महत्वनी बात परम कृपाळु देवे आ पत्रमां करी छे खूब सरळताथी करी छे खूब सहजताथी करी छे तीर्थंकरोए पण आगममां आ वात मूकी छे अगाउ भगवान महावीरे पण वारंवार विचार्युं चारित्र लीधा पछी पण के आ जीवनी एवी कई भूल छे કે જે અનાદિથી ચાલી આવે છે અને જેને કારણે જીવનું પરિભ્રમણ સમાપ્ત થતું નથી તો ભગવાન મહાવીરે પણ એની સાધના કાળમાં વિચારના અંતે જે ભૂલ દીઠી છે તે તેણે તેના આગમમાં ઠામ ઠામ કહી છે જીવની ભૂલ શું, અનંત ભૂલો છે એમાં મૂળભૂત ભૂલ શું, કે જે ભૂલના કારણે અનંત ભૂલોની પરંપરા છે. આ એક ભૂલ મટે તો બીજી ભૂલો સ્વયં થતી અટકે. મૂળભૂત ભૂલ, બીજભૂત ભૂલ, વેર ઇઝ મિસિંગ લિંક, આપણે ક્યાં ચૂકીએ છીએ, ક્યાં ભૂલ્યા છીએ, ક્યાં ચૂક્યા છે. જીવ એટલા બધા સાધનાના પ્રયત્નો કરતો હોય પણ એની મૂળ ભૂલ કાપવા માટેનો કોઈ પ્રયાસ એનો ન હોય. એટલે જન્મો જન્મ એ કર્યા કરે, પરમાર્થની ભ્રાંતિમાં અનેક પ્રકારના સાધનો કરે, સાધના કરે, પરંતુ એને મૂળભૂત એનો જે પરિભ્રમણનો અંત આવવો જોઈએ તે આવતો નથી. એ ચક્કર ચાલુ જ છે, જન્મ મરણનું ચક્કર ચાલુ છે, પરિભ્રમણનું ચક્કર ચાલુ છે, ગતિ આ ગતિની અંદરનું આવાગમન ચાલુ છે. શું કારણ છે, ક્યાં ભૂલ્યા છીએ, ક્યાં ચૂક્યા છીએ, મતી કલ્પનાથી કેટલું બધું કરીએ છીએ પણ એ કરવા માટેનું કેન્દ્ર પકડાતું નથી. અને એ કેન્દ્ર વિનાની દોડધામ, એ દિશા વિનાની ગતિ છે કે જેમાં પ્રગતિ નથી. જીવ ત્યાં ને ત્યાં ઉભો છે, જન્મો જન્મ આરાધના કરીને થાકી થાકીને ત્યાં ને ત્યાં ઉભો છે, એ જ ચક્કરમાં છે. પરમ કૃપાળુ દેવે બહુ જ સહજતાથી એવી વિચારણા આપી દીધી છે, આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. અત્યારે પણ જીવ ગાંડાની જેમ કામ કરતો હોય સાધના આરાધનાના નામે, જ્ઞાની જુએ છે કે ના એમાં કઈ આશ્ચર્ય નથી લાગતું, અનાદિથી આમ જ કરે છે, કારણ આત્મ સ્વરૂપનો નિર્ણય થયા વિના, એને નિર્ણય કર્યો છે પણ ભૂલ ભરેલો કર્યો છે, ભ્રાંતિ ભરેલો કર્યો છે. આત્મા શુદ્ધ ચૈતન્યમય સર્વાભાસ રહિત, આ આત્મામાં એકેય આભાસનું આરોપણ કરમાતું, આ શુદ્ધ ચૈતન્ય છે. શુદ્ધ ચૈતન્યના જે લક્ષણ છે, શુદ્ધ ચૈતન્યના ગુણ છે, એ સિવાય કોઈ ચીજ આત્મામાં હોવી સંભવિત નથી. સ્વરૂપની શુદ્ધિ એનું ચિંતવન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વરૂપનું જે ધ્યાન છે એ પણ દૂષિત છે. 254 ની અંદર કહ્યું કે મુમુક્ષુતા પ્રગટ થયા પછી પણ જીવને રોકાવાના કારણો છે, એમાં એક કારણ ત્રીજું કહ્યું પદાર્થનો અનિર્ણય. વાત પકડાતી નથી, પત્રો તો કેટલાય વાંચી જાય છે ને કેટલાય કંઠસ્થ છે પણ પછી રહી જાય છે એમાં ને એમાં, મને આ જાણે છે, હું આ જાણું છું ને, આ પત્ર જાણું છું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અરે પણ તું રહી ગયો આમાંનામાં, આ ક્યાં સ્કૂલનું પાંડિત્ય કરસ તું, આમાં ક્યાં તારે પરીક્ષા દેવાની છે, તારી પરીક્ષા થઈ રહી છે. પદાર્થનો અનિર્ણય, અને એમાં તો લખ્યું છે કૃપાળુદેવ કે જીવની યોગ્યતા હાનિ પામે છે, હોઈએ ચાલી જાય, એ આ જીવને ખ્યાલમાં આવતું નથી કે પદાર્થનો અનિર્ણય હોય અને બીજા કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપની અંદર જીવ ઊંધો કાન થઈને પડે તો યોગ્યતાની પણ હાનિ થઈ જાય, એને જે પ્રાપ્ત કરી છે તે પણ ચાલ્યું જાય, એની મુમુક્ષુતા પણ હાનિને પામે છે. મુમુક્ષુતા જેમ વર્ધમાન પણ આને પામે, આરંભ પરિગ્રહનો જેમ જેમ ત્યાગ કરે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થાય, એમ આવી ભ્રાંતિ કલ્પના જેમ જેમ કરતો જાય સ્વરૂપની બાબતમાં તેમ તેમ તેની મુમુક્ષુતા હાનિને પામે. જીવને આ લક્ષ્મણથી આવતું કે મુમુક્ષુતા પણ હાનિને પામે. આત્મ સ્વરૂપનો નિર્ણય, અને એ ભૂલ ક્યારથી થતી આવી છે, અનાદિથી. કેટલા પ્રયત્ન જીવે કર્યા, કેટલા સાધન કર્યા, કેટલી આરાધના કરી, કારણ કે અનંતના પરિભ્રમણમાં એ પામ્યો છે તો દુઃખ જ. પ્રત્યેક જન્મ પ્રત્યેક દેહ, પ્રત્યેક યોનિ, પ્રત્યેક યોનિ ગતિ એને સુખનું કારણ તો ક્યારે થઈ જ નથી અને થઈ શકે એવું વસ્તુનું સ્વરૂપ નથી. તો દુઃખી જીવ તો દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે જ, અને એ અનાદિથી દુઃખી છે અને અનાદિથી દુઃખથી મુક્ત થવાનો એનો પ્રયત્ન છે, પ્રમાણિક પ્રયત્ન છે, કરે છે. દુઃખ કોઈ જીવને પ્રિય નથી. દુઃખથી મુક્ત થવા માટે સર્વજીવો પ્રયત્ન કરે છે. એક નિગોદનો જીવ પણ દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. સૂક્ષ્મ જંતુ પણ દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. એની જે જે પુરુષાર્થ છે એ દુઃખની મુક્તિ અને સુખની પ્રાપ્તિ માટેનો જ છે. પરંતુ એનું સ્વરૂપ આપણા લક્ષમાં ન આવે. એ જીવોનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ હોવાને કારણે આપણને એનો પુરુષાર્થ નજરમાં ન આવે. પણ પ્રત્યેક જીવનું જો કોમન ફેક્ટર કાઢવામાં આવે તો કોમન ફેક્ટર એ છે કે જીવ સૂક્ષ્માતી સૂક્ષ્મ હોય કે મોટો હોય ગમે તેવો, એને પણ દુઃખથી મુક્ત થવું છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખ કોઈને ગમતું નથી. આગમની અંદર આ બધા આના સિદ્ધાંતો આપ્યા છે કે સર્વ પ્રાણી દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે. તો દુઃખ તો અનાદિથી છે, દુઃખથી મુક્ત થવાનો પ્રયત્ન પણ અનાદિથી છે. કઈ અત્યારે જ એવું ઓહો આપણને આ મળી ગયા, નહીં તો આપણું શું થાત? હવે આવા ગાંડા વેળા મૂકને, આવા તો અનંતવાર અનંત મળ્યા છે અને તે કંઈક ને રખડાયા છે ને તું રેખડો છો, તારી પરંપરા તો ચાલુ જ છે. પણ જીવને એમ થાય છે ઓહો મેં કાંઈ કર્યું, આ અહંભાવ એટલો ઉછાળા મારે ને, એટલે મને તો આ વખતમાં આ મળી ગયા ને, બસ આપણે તો કલ્યાણ થઈ ગયું. આવું અનંતવાર થઈ ગયું અને ભ્રાંતિને બ્રહ્મા જ જોતું. જ્ઞાની કહે છે એટલે અત્યારે થાય હમણાં થાય એમાં કઈ આશ્ચર્ય નથી લાગતું. નો વંડર, આ એની અનાદિથી ભ્રાંતિ છે. એટલું ગંભીર વાક્ય છે. ઘણી વાર કે કર વિચારતો પામ, કૃપાળુ દેવ કહે છે વિચાર શું વિચારું, વિચાર વિચારને શું પામાય. અરે આ વિચારતું કે અનાદિથી આ આપણું ચક્કર ચાલુ છે, દુઃખ ચાલુ છે, દુઃખથી મુક્તિના પ્રયાસ ચાલુ છે, છતાં આપણી જે ભૂલ છે એ ચાલુ છે, એ અત્યારે પણ ચાલુ છે. કઈ ભૂલ છે? મૂળભૂત ભૂલ કઈ, બીજભૂત ભૂલ કઈ, ક્યાં ચૂક્યા છીએ, કેનો વિચાર કર્યા વિના ખોટા ડગલા ને ખોટલી ખોટી દોટ માંડી છે? તો કે સ્વરૂપનો વિચાર નથી કર્યો. કોની મુક્તિ કરવી છે તારે? પોતાની ને, તો એ પોતાનો વિચાર નથી કર્યો. પોતા સંબંધિત જીવ અનંત કાળ થયા એને પોતા સંબંધી વિચાર નથી કર્યો, બાકી બધો કર્યો. આનું શું ને, આનું શું ને, આ કેમ ને, આ કેમ ને, દુનિયાભરની પંચાત એણે કરી લીધી છે. માત્ર પોતાપણાનો વિચાર ક્યારેય કર્યો નહીં. સાદા વાક્યની અંદર કૃપાળુદેવની તો શૈલી, સૌભાગભાઈના દીકરા મણીને લખ્યું કે જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સત્સુખનો વિયોગ છે. સાહેબ અમે દુઃખી કેમ છીએ? સાહેબ અમને આ તકલીફ કેમ છે? આ મારે આટલું આટલું કરવા છતાં કેમ આ સંતાપ છે? કેમ આમ છે, અકળામણ છે, આ છે તે છે? બધા પ્રશ્નનો જ્ઞાની જવાબ આપે છે કે તું હજી તને ઓળખતો, તે તારા સ્વરૂપનો વિચાર કર્યો નથી. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જેવું બીજું જગતમાં એકે અજ્ઞાન એકે આશ્ચર્ય નથી. આપ આપ કો ભૂલ ગયે ઇનસે ક્યા અંધે, સમર સમર ફિર હસત હૈ નહીં ભૂલેંગે ફેર, માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયે સંધે, હોતા સો તો જલ ગયા નિજ કિયા નિજ ભે. સાચો માર્ગ જે હતું એ બધું જ ગયું, બધું સળગી ગયું, બધું ભસ્મ થઈ ગયું, અજ્ઞાન ભસ્મીભૂત થઈ ગયું. જ્યાં આત્મ ધ્યાનની અગ્નિ પ્રગટ થાય છે, આત્મ ધ્યાનની જ્યોત પ્રગટ થાય છે, જન્મો જન્મનું અજ્ઞાન અને એના કર્મ અજ્ઞાનકૃત કર્મ બળીને ભસ્મીભૂત થાય છે, એક સાથે એનો નાશ થાય છે. અનંતા કર્મો એક ધ્યાનની એક જ્ઞાનની એક પળમાં જ્ઞાનીઓ અનંત કર્મોની કરોડો ખપાવે છે અને એ અજ્ઞાની કરોડો જન્મ સુધી એક જન્મ પણ એક કર્મ પણ ખપાવી શકતો નથી. અજ્ઞાનથી કર્મ ખપી શકતું નથી અને જ્ઞાનથી કર્મ ટકી શકતું નથી. આટલા આટલા અમે કર્મો કર્યા છે, ક્યારે જાય, ક્યારે જાય, શું હિસાબ છે તમારી પાસે? પ્રશ્ન પૂછે છે આત્મસિદ્ધિની અંદર. કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. ભગવાન, તમારું જ્ઞાન, તમારી શિખામણ, તમારો બોધ બધું બરોબર છે, પણ અનંત કાળના કર્મ છે. અમે કઈ હવે આ કઈ આજકાલના છે અને તમે અમને મુક્તિનો ઉપદેશ આપો છો, આ કેદી ભેગું થાય અમારું તમારું? કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. એક એક કરતા કેટલો ભવ લાગે ખબર છે? ભગવાન કે ઉભો રહે તને.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ અનાદિ ભાવનો, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર.
આ ગણિત જ જુદું છે. કર્મો ગણી ગણીને કાપવાના નથી, કર્મોને તો ભસ્મીભૂત કરવાના છે. કર્મ કાટ્ય નથી, કર્મ દાહ્ય છે. આ વાત બેસતી નથી. જે કાટ્ય છે એને કાપવા માંડો તો બધું કાપવું પડશે. એક એક વસ્તુ લેવી, કાપવી હોય તો શું કરવું? શાક સમારવું હોય તો એક એક શાકનું જે કંઈ પીસ છે એ લઈ લઈને સમારવું પડે. પણ જે દાહ્ય છે એનું, ખીચડી પકાવવી છે, એક એક દાણો પકાવવાનો છે, જેટલી ઓરો એટલી, બે વાટકી પાંચ વાટકી નાખો અંદર, પ્રગટાવો અગ્નિ, પાકી જશે. આ કર્મનું એવું છે, જ્ઞાનરૂપી અગ્નિ જગાવી દે. આ તો શું માંડો છો, આ સોપારીનો કટકો કરીને એક એક સોપારી કાપવાની છે, કાતરવાની. કર્મો કટને લાયક નહીં, વો દહન કરને યોગ્ય હૈ, ભસ્મીભૂત થાય કર્મો, નહીં તો અનંતકાળના કર્મો એક ભવની અંદર ખપાવીને જીવો સિદ્ધ પદને કેવી રીતે પામે? અરે પંદર ભવમાં કેવી રીતે પામે? અનંતનો હિસાબ પંદરમાં કેવી રીતે કરવો? કયું કોમ્પ્યુટર કામે લગાડવું? કેટલી પ્રકૃતિ કર્મની, કેટલા કેટલા જન્મોના કર્મો અને કેવી કેવી પ્રકારના જન્મો, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના, નરકની ગતિ નિર્ગોધથી માંડીને આ જ્ઞાની સુધીની, ચાર સ્વર્ગની ગતિ અને દેવગતિના, આ બધા કર્મોનો હિસાબ કરતા અને કાપવા કેમ નહીં કપાય? બાળી નાખ, ભસ્મ કરી નાખ. કર્મ દાહ્ય છે. કર્મનો જ્યારે નાશ કરવો છે, સર્વથા નાશ કરવો છે, અને દાહ્યની અંદર બીજ પણ રહેતું નથી. જ્યારે દાહ્ય સળગાવી નાખવામાં આવે, બાળી નાખવામાં આવે, ભસ્મીભૂત કરવામાં આવે, ત્યારે એનો એક પણ ભાગ એવો ન રહે કે જેનાથી બીજું પ્રગટ થાય. નહીં તો બીજભૂત પણ કંઈ દાણો રહી જાય એ પણ ફરી પાછો ઉગે. જ્ઞાનીઓએ વિતરાગ દર્શનની અંદર એવો સરસ માર્ગ બતાવે છે કે કર્મ એ દાહ્ય છે. ધ્યાનનો અગ્નિ જ્ઞાનનો અગ્નિ, એકવાર જ્ઞાનનો અગ્નિ પ્રગટે છે, અજ્ઞાન ભસ્મીભૂત થાય છે. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. આ જ્ઞાન છે, માત્ર કયું જ્ઞાન કરવાનું છે? જ્ઞાન ઘણું છે. પદાર્થનું જ્ઞાન જોતા તો જ્ઞાન અનંત છે. તું બધા જ પદાર્થનું જ્ઞાન કરવાના પ્રયત્નને બદલે જો તું તારા સ્વરૂપનું જ્ઞાન કર, તો એમાં બધું જ જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. તીર્થંકરે સમીકરણ આપી દીધું ભગવાન મહાવીરના બોધની શરૂઆત કૃપાળુદેવ કે અહીંથી થાય છે. મનસુખલાભ સૂર્યરામ ત્રિપાઠીને પત્રાંક 64માં લખ્યું કે મહાવીરના બોધની શરૂઆત અહીંથી થાય છે. એગમ જાણે સબ્બમ જાણે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, અને આત્મા ન જાણ્યો હતો સર્વ જાણ્યું તે ફોક, સર્વ જાણ્યું તે ફોક. અને આ જીવની અનાદિથી થતી આવતી ભૂલ વર્તમાનમાં પણ ચાલુ, આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. અને આ જીવ એવો વિનયી છે, આપણને એમ લાગે કે ઓહો આ તો સાક્ષાત વિનયની મૂર્તિ છે, મારી કાંઈ ભૂલ હોય તો બતાવજો. ખૂબ કરે પછી પ્રશંસા જોઈએ, આમ તો મૂર્તો એ પ્રશંસાનો ભૂખ્યો છે, સ્તુતિનો, કે મારા કોક વખાણ કરે, પણ કીએ શું, કેવું લાગ્યું, કાંઈ ભૂલ હોય તો જરા બતાવજો. મૂરખ ઓલો એમ કે અત્યારે આ ભૂલ હતી કોઈનો, બહુ સરસ જ હોય ને એ તો, મારી ભૂલ હોય તો બતાવજો. આ જ્ઞાની કે છે અમે તને ભૂલ બતાવીએ છીએ, બોલ હવે તારે ભૂલ સુધારવી જ નથી, તારે તો વિવેક કરવો છે, એમાં અહંકારને પોષવો છે. સૂક્ષ્મ અહંકાર પોષાય છે કે મારી કઈ ભૂલ હોય તો કહીજો, આપ બધા વડીલો છો, આપ આમ કરો, કેટલું સરસ લાગે, અને કેવું સરસ મીઠાશ કેવી વેદાય, અહંકારની મીઠાશ કેવી વેદાય, અને નમ્રતાનું નાટક કેવું થાય. બહોત નમે નાના, જ્ઞાની કે છે અમે ભૂલ બતાવીએ છીએ, તારી અનાદિ આજની ભૂલ નથી તો શું વાત કરસ, તારી ભૂલ અનાદિની છે અને અત્યારે પણ તું ભૂલ જ કરી રહ્યો છું, અમને કઈ આશ્ચર્ય થતું નથી, કારણ કે તું અંતર્મુખ થયો નથી ત્યાં સુધી તને ભૂલ તારી દેખાય એમ નથી, તારી દ્રષ્ટિ હજી જગત તરફ છે, અને એ જગત તરફની દ્રષ્ટિ તો તારી અહમ પ્રેરિત છે, એટલે તને ભૂલ દેખાય એવી કોઈ સંભાવના પણ નથી. જે સ્વરૂપ છે અરૂપીનું ઓળખાણ કરવાનું છે, આ સ્વરૂપ છે એ રૂપી નથી, મૂર્તિમંત નથી, સાકાર નથી, દ્રશ્ય નથી. હવે શું કરવું, તો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એમ કહ્યું, આંખથી કાનથી નાકથી જીભથી હાથથી પકડાશે નહીં, ઓળખાશે નહીં, પકડમાં નહીં આવે. આત્મ સ્વરૂપ આત્મા પોતે જ છે, અને અનાદિકાળથી દેહને આત્માનો સંયોગ છે, છતાં દેહથી એને આત્મા પકડવો છે, પકડાશે નહીં. તો જગતને પકડી શકીશ, અને જગતના પકડવા માટે તારી પાસેની આ ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો કદાચ નબળી પડશે તો સાધન તું લઈ લઈશ, કોલસો પકડવો છે તો ચીપીઓ લઈ લઈશ, આવા સાધનો જગતની અંદર છે. તો જેવો ચીપીઓ છે એવો જ હાથ છે તારો, એમાં કાંઈ ફેર નથી, ચીપીઓ પર છે એમ હાથ પણ પર છે, પણ એ જીવને દ્રષ્ટિ નથી કે આ હું નથી, ઇન્દ્રિયો તે હું નથી, દેહ તે હું નથી. આત્માને આત્માથી જ પકડાય, પરથી સ્વ પકડાય નહીં. વિચારણા વિચારણા વિચારો નહીં પકડાય, દેહાતીત છે તો દેહથી કેવી રીતે પકડીશ, ઇન્દ્રિયાતીત છે ઇન્દ્રિયથી કેવી રીતે પકડીશ, એટલે નિર્ણય થતો નથી, આત્મ સ્વરૂપનો નિર્ણય થતો નથી. પણ જરા અંતર્મુખ થાય, થોડો અંતર્મુખ થાય અને આત્માનો જ આશ્રય લઈ લે, જેને પકડવો છે એને જ, એનો એક અંશ એની પાસે છે, એક અંશ પ્રગટ છે. નિગોદના જીવમાં પણ જ્ઞાનનો એક અંશ પ્રગટ છે, આ વિચાર છે, એ જીવ જ્ઞાન સ્વરૂપ છે એનો અંશ છે, બસ એનાથી પકડ. એટલે કૃપાળુ દેવે કહ્યું કે આ પકડવાની રીત યુક્તિ તું જાણી લે તો તારે કોઈ બાહ્ય સાધન શોધવા જવાની જરૂર નથી, આત્માને સમજવા, આત્માને ઓળખવા, આત્માને પામવા, આત્માને પકડવા તારે ક્યાંય બાહ્ય દ્રષ્ટિ કરવાની આવશ્યકતા નથી, માત્ર અંતર્મુખ થા એટલે બહારથી થોડોક વિરામ લે. જગતની સાથે બહુ રમ્યો, બહુ રાચ્યો, હવે થોડોક વિરામ લે, અંતર્મુખ થા.
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા.
અનુભવમાં આવીશ. આ જ આધાર લે આત્માનું જે અંશ ખુલ્લો છે, નિગોદમાં પણ ખુલ્લો છે, એનો જ્ઞાનનો અંશ છે, એ જાણે છે.
સર્વે અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદા.
જીવની કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ ગતિમાં એની આ ચૈતન્ય રૂપ અંશિક એ પ્રગટ છે, અપ્રગટ નથી, જડ નથી થઈ ગયો એ. એનામાં જ્ઞાન ગુણ છે, જાણવાનો ગુણ છે, એને એક ઉપયોગ કયો છે. ઉપયોગ જેથી બીજા પર પદાર્થની એને જાણ થાય, આટલું ચૈતન્ય તો એનું જીવતું જાગતું પ્રગટ છે. બસ એનો આધાર લઈને હું કોણ છું જાણવાની શરૂઆત જગતથી નહીં, સ્વથી કર. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કારણ કે હજી જાણવામાં, ખરા ખોટામાં વિવેક આવવો જોઈએ. સ્વરૂપ મારું છે એવો નિર્ણય લેતો નહીં. હું જે જાણું છું મારું સ્વરૂપ એ ખરું છે કે ખોટું છે એનું પણ મૂલ્યાંકન કરજે. કોના સંબંધે વડગણા છે, રાખું કે. કારણ કે સ્વરૂપ નક્કી કરીશ ત્યારે ક્યાંક વડગણાને તારું સ્વરૂપ માની લઈશ. શરીર છે એ વડગણા છે, સંબંધ છે એ વડગણા છે, સંયોગ છે એ વડગણા છે. ક્યાંક વડગણાને તું તારું સ્વરૂપ માની લઈશ. હુ એમ આય, તો આઈ એમ મિસ્ટર સોયન સો. અરે એ તો સોયન સો વડગણા છે. હુ એમ આય, આઈ એમ ઓફિસર, આઈ એમ એન એક્ઝિક્યુટિવ, આઈ એમ સીઈઓ, એ વડગણા છે, એ તું નથી. આઈ એમ ફાધર, આઈ એમ અંકલ, આ વડગણા છે, તું નથી. કેટલી બાબતમાં વિચાર કરજે કે વડગણાને તારું સ્વરૂપ માનીશ નહીં. આઈ એમ એ હાઉસ ઓનર, આઈ એમ એ બિલ્ડિંગ ઓનર. આ બધી ઉપાધિઓ છે સંસારની, વડગણાથી મળેલી ઉપાધિ છે અને ઘડીકમાં ખતમ થઈ શકે એવી છે. તો તું નથી મટતો, એ ઉપાધિ મટે છે. ઘર વેચાઈ જાય છે, તું એમનેમ છો. ભત્રીજો ચાલ્યો જાય છે, તું કાકો મટી ગયો, વાત પૂરી થઈ ગઈ. કોના છોરું રે, કોના વાછરું, કોના રે માય ને બાપ. ભક્ત કવિઓ ઉદય રત્નજી મહારાજ કે એક વિચાર તો ખરો કે તું કેનો માં ને બાપ છો અને કેનો દીકરો છો. આ બધા સંબંધનું જગત છે, સંયોગોની દુનિયા છે, જાદુના ખેલ છે. હમણાં એક સ્થિતિ પલટાઈ ગઈ એટલે તારું બધું પાછું સ્વરૂપ પલટાઈ ગયું, ખતમ થઈ ગયું. સાવ અનાથ હોય કોનો માં ને કોનો બાપ, અને એના કોણ અને એના કોણ બાપ. સંબંધની અંદર સંબંધ તૂટે એટલે તું ગયો. ના, તું સંબંધથી પર છો. શું સ્વરૂપ છે મારું ખરું વિચાર. ખૂબ વિચાર, પણ આ વિચાર જગતના વ્યવહારની વચ્ચે, જગતના વ્યાપારની વચ્ચે આવે નહીં. આટલું બધું આપણે આ સમજ, જગતનું બધું આરંભ સમારંભ લઈને બેઠા છીએ, આ વિચાર ન આવે. એના વિચાર વિવેકપૂર્વક અને શાંત ભાવે. શાંત ભાવ એટલે પરથી તું પેલા વયાવૃત થા, પેલા બધા સંબંધોથી અળગો થા, છૂટો થા, મુક્ત થા એનાથી પેલા. મારું પિતાપણું જ્યાં સુધી એનાથી હું મુક્ત ન થાઉં ત્યાં સુધી મારું આત્માપણું જાગે નહીં, ન જાગે, ન જ જાગે. ઓલું વડગણા છે, એ અશાંત ભાવ છે. હું મકાન માલિક થઈને આત્માનો વિચાર કરું એમ, હું અધિકારી થઈને આત્માનો વિચાર કરું એ ભાવ જાગૃત રાખીને શક્ય નથી. શાંત ભાવમાં જગતની જે જે પ્રકારની ઉપાધિ છે તેનાથી તું મુક્ત થઈને એક વાર તો છોડી દે. જીવને ભય એ છે કે એક વાર છોડી દઈશ તો પછી પાછું ક્યાંક કોક લઈ લેશે તો મારા આત્મા કઈ નહીં આવે. આત્મા તો મળવો મળશે, આત્મા નહીં મળે ને આ જે છે એ ઉપાધિ જશે બાવાના. પ્રભુ મળ્યા નહીં અને સંસાર છૂટી ગયો, નહીં થાય. તું તો કાયમ છો એ જ તારે સમજવાનું છે. આ જ સમજવાનું છે કે આવા સંબંધો અનંતવાર આવ્યા અને ગયા, આવા સંયોગો અનંતવાર મળ્યા અને ખોવાયા, છતાં તું તો છો જ, એની ચિંતા ન કર. મોકળો થઈ જા શાંત ભાવ અને વિવેકથી. જ્યારે જ્યારે તારું સ્વરૂપ તને કંઈ ને કંઈ ભાસે ત્યારે વિવેક કરજે કે સાચું છે કે ખોટું છે, નિત્ય છે કે અનિત્ય છે. જો પર હશે તો અનિત્ય હશે, સ્વ હશે તો નિત્ય હશે. તારા સ્વરૂપ વિશે ત્રિકાલા બાધિત સર્વ અવસ્થાની અંદર તું ન્યારો છો. આ એને સૂત્ર આપ્યું, કસોટી આપી, એસિડ ટેસ્ટ આપ્યો કે તારે તારા સ્વરૂપનો નિર્ણય કરવો હોય તો કોઈ પણ અવસ્થામાં તું છો. મારું શરીરનો હાથ કપાઈ ગયો હું છું, પગ કપાઈ ગયો હું છું, શરીર ગયું હું છું, શરીર નહોતું હું હતો, શરીર નહીં હોય હું હોઈશ. એકદમ જ્યારે વિવેકથી વિચાર કરે કે વિચાર કરજે, શરીરની ઉત્પત્તિને તું જાણે છે, એની વૃદ્ધિને તું જાણે છે, એના ક્ષયને તું જાણે છે, એની હાનિને તું જાણે છે, એની ક્ષીણતાને તું જાણે છે. તું એનાથી જુદો હો તો જ જાણી શકાય, નહીં તો જાણી શકાય નહીં.
જેના અનુભવ વશ્ય ઉત્પન્ન લયનું જ્ઞાન, તેથી જુદા વિના થાય ને કેમે ભાન.
કૃપાળુદેવ તો સિદ્ધાંતો સૂત્રો આપે છે, વિચારણાના સૂત્રો. જેની ઉત્પત્તિને લઈનું જ્ઞાન જેને છે એ એનાથી જુદો ન હોય તો એની ઉત્પત્તિને લઈનું જ્ઞાન સંભવી શકે નહીં. તો મને દેહની ઉત્પત્તિને લઈનું જ્ઞાન છે, મને મારા સંતાનોની ઉત્પત્તિને લઈનું જ્ઞાન છે, મને મારી સમૃદ્ધિની પ્રોપર્ટીની ઉત્પત્તિને લઈનું જ્ઞાન છે, મને મારા સંયોગોની ઉત્પત્તિ અને એના વિનાશનું જ્ઞાન છે, તો હું એનાથી જુદો છું. આ સીધો સિદ્ધાંત. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો ત્યારે વિવેકપૂર્વક નિર્ણય થાય તો જ સાચો નિર્ણય થાય, નહીં તો ભ્રાંતિ થાય. આત્મ સ્વરૂપના નિર્ણયમાં ઉતાવળ ન કરવી. એટલે કૃપાળુ દેવે લખ્યું છે 371 ના પત્રમાં કે અનંત કાળથી જે સ્વરૂપ પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં થોડો સમય કાળ પસાર થાય તો ચિંતા ન કરવી, તેમાં હાનિ નથી એમ લખ્યું છે. પણ જો તે સ્વરૂપ વિચારવામાં ભૂલ થાય, અગર ભ્રાંતિ થાય તો ઘણી મોટી હાનિ છે. ભૂલ નહીં કરીશ. આત્મનિર્ણય કરવાની અંદર ખોટો નિર્ણય કરી ન બેસીશ. આપણી તકલીફ આખી આપી છે પત્રના પ્રારંભની અંદર, કે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. મનીષી ઉપરનો પત્ર છે, અમને આશ્ચર્ય નથી લાગતું. આ જીવને કેમ પોતાને પોતાનું ભાન નથી? તો કે અમને આશ્ચર્ય નથી લાગતું. એને પોતાને પોતાનું ભાન નથી એમાં અમને કંઈ આશ્ચર્ય લાગતું, કારણ કે એણે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં અનાદિથી એની ભૂલ છે અને થતી જ આવી છે. ક્યારે એ ભૂલ સુધારીને એણે પ્રયત્ન કર્યો નથી. એને નાની મોટી ભૂલ ટાળવા અનંતવાર પ્રયત્નો કર્યા છે. આ જુઓ ને, મને બહુ ખાવાની ટેવ છે, આમ છે તેમ છે, એટલે વ્રત ઉપવાસ ઊંડે કાન કર્યા છે. આ જુઓ ને, મને આળસ બહુ લાગે છે એટલે સૂર્ય નમસ્કાર કરવા માંડ્યો કે દંડ બેઠક મિલવા માંડ્યો. આ જુઓ ને, આમ છે તેમ છે, એ બધી નાની મોટી ભૂલ છે. કષાયોની ભૂલ, વિકારોની ભૂલ, અનેક પ્રકારની જેને કહીએ, ઘણી બધી જીવના દોષ અનંત છે. કારણ કે અજ્ઞાનથી અનંત દોષો નિર્માણ થાય છે, અજ્ઞાનથી અનંત કર્મો નિર્માણ થાય, પણ મૂળ જે વાત છે અજ્ઞાન છે, સ્વરૂપનું અજ્ઞાન, એમાં બધું છે. હવે કોઈને કઈ ભૂલ દેખાણી, કોઈને કઈ ભૂલ દેખાણી, અને એ નાની મોટી ભૂલને સુધારવામાં એણે અનંત કાળ વિતાવી દીધો. પણ એની મૂળભૂત ભૂલ, હું કોણ છું, મારું સ્વરૂપ શું, ખરું શું, એ નિર્ણય એને ક્યારેય કર્યો નહીં, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી. અત્યારે પણ આ જીવ ભૂલ કરી રહ્યો છે, એથી જ્ઞાની કહે છે અમને આશ્ચર્ય લાગતું નથી. કારણ કે સ્વરૂપના નિશ્ચય વિના એ જુદું જુદું અનેક પ્રકારની પોતાની મતિ કલ્પનાથી અનેક વિધિ વિધાન ક્રિયાકાંડ કરી રહ્યો છે, કરે ભલે કરે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. વાત કઈ સમજાય છે? વાક્ય એક જ. ઈ જે નાના મોટા પ્રયત્ન કરે છે એ પોતાના ક્લેશ અને પોતાના દુઃખ ટાળવા પ્રયત્ન કરે છે. ક્યારથી કરે છે? અનાદિથી. અને છતાંય ચાલુ ને ચાલુ, એનું સ્વરૂપ બદલાય પણ મૂળ જાય નહીં. એક તકલીફ ઊભી થાય તો ઈ જાય, તે બીજી દસ ઊભી થાય. માથું દુખે તો બામ લગાડે, બળતરા થાય તો માથું દુખાવો મટી જાય, પણ પાછો બળતરા ઊભી થઈ જાય. એક દવા લઈએ તો એ દર્દ પેલું લાગે કે શાંત થયું, તો બીજા ચાર દર્દ પાછા ઉભા થાય. આ ચક્કરમાંથી, દુઃખના ચક્કરમાંથી, મુશ્કેલીના ચક્કરમાંથી, ક્લેશના ચક્કરમાંથી એ ક્યારેય મુક્ત થતો નથી. આ બધા એના મલમપટ્ટા, બાહ્ય ઉપચારો, એનું મૂળભૂત ઔષધ જે છે એને મળ્યું નથી. હવે એને આ સર્વ પ્રકારનું દુઃખ, જ્ઞાની કે છે અનંત ભવનું જે કાંઈ ગણ, સાહેબ હું આ ભાવમાં બહુ દુઃખી હતો, આ ભાવમાં તો આમ હતો, એવા સ્તવનો, એવી સજ્જાયો આપણે ત્યાં છે ગાય, એવી સજ્જાયો આપણે ગાતા હોય કે નરકના ભાવમાં સાહેબ મેં શું કર્યું, 3 ઇંચના ભાવમાં મને કેવા દુઃખો પડ્યા, એ ભલી ભલી ચારની ચકલા ચકલીની ભલી છે ને એવી સજ્જાયો ગાય છે, પોપટ પોપટીની, કે 3 ઇંચના ભાવમાં સ્વામી મને આમ થયું, દોરડે બાંધ્યા અને એ મને ભૂખે રાખ્યા, વગેરે વગેરે. એક એક ભાવનું એ ગાવા બેસે મરસિયા, મરસિયા કહેવાય એને, પોતાના દુઃખો સંભાળી સંભાળીને પોકારી પોકારીને ગાય. અને હતું પેલા કે કોઈ મરી જાય એટલે પાછળ શું થાય, મરે. હવે તમારા વિના પાણીના પેલા કોણ પાસે, ને તમારા વિના રાંધણિયા કોણ મૂકશે, ને હવે આ કોળિયા કોણ અમને ખવડાવશે, ને આવું હાયલા કરે. અજ્ઞાન 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 અને મોહ દશાની અંદર જીવ સતત રહે, અને એની અંદર લોકોને એનો મહિમા હતો, મજા આવે. અમે પેલા ભાવમાં આમ કરતા હતા, નિગોદમાં શું હતું, ઓહો હો પ્રભુ કેવા હતા અમે, કેવા અથડાતા હતા, એક શરીરમાં કેટલા જન્મ મરણ કર્યા પ્રભુ, અમે નરકમાં આવીને શું થયું, એક ઇન્દ્રિયમાં શું થયું, બસ ગાયા કર તું ગાયા કર. આ બધા ક્લેશ ના બધા દુઃખ એને મટાડવાનો ઉપાય શું? આ રોવાનો શું કરવાનું? તો કે છે સર્વ ક્લેશથી, તમામ પ્રકારના ક્લેશ, ક્લેશ એટલે માનસિક દુઃખો, દેખાતા દુઃખ નહીં, જે દુઃખ કહી શકાય નહીં અને સહી શકાય નહીં, એની અકળામણ, એની મૂંઝવણ, એ બધા અકથ્ય દુઃખો હોય છે, ક્યાંય કોઈની પાસે એ કહી શકતો નથી, અને એનો જે મૂંઝારો છે, દુઃખનો તાપ છે, એ અંદર જીરવાતો નથી, એ તપ્ત છે, અંદરથી અશાંત છે. ગીતામાં કહ્યું કે અશાંતસ્ય કુત સુખમ, અશાંતને સુખ ક્યાંથી હોય? એને ચંદનના લેપ કરો તો પણ સાતા વળે નહીં, કેમ કે બળે છે, અંતરદાહ્ય બળતો હોય છે, આ ક્લેશનું સ્વરૂપ છે. આંતરિક જે જ્વાળા છે, આંતરિક જે અગ્નિ છે, આંતરિક જે અશાંતતા છે, આ ક્લેશનું સ્વરૂપ છે. કે બહુ રીતે સરસ રૂડો રૂડો આમ સૂટ બુટ ટાઈટ થઈને નીકળો હોય, આપણને લાગે કે આના જેવો તો કોઈ કેવો સુખી નહીં હો, કેવો જલસો, ફટ લઈને આમ ઓલો ડ્રાઈવર ગાડી ખોલે ને અંદર બેસી જાય ને ઉતરે ને ત્યાં ઓફિસને બેઠો હોય, એનું દુઃખ જાણ્યું છે. કે જેમ પરિવાર વધારે, જેમ ઉપાધિ વધારે, સંસારની જેમ ઉપાધિઓ વધારે, એમ સુખની માત્રા વધારે કે દુઃખની? પણ જીવ એને હજુ એ લક્ષમાં આવતું નથી, એટલે ક્લેશ મટાડવા પછી જુદા જુદા ઉપાય કરે. આજે પ્રાપ્ત થયું હોય લક્ષ્મી અધિકાર એનાથી, પણ એકથી એનો ક્લેશ મટી શકે? આંતરિક ક્લેશ, મનના દુઃખો, ભીતરની જ્વાળા, અંતરનો દાહ, એ બાહ્ય કોઈ ઉપચારથી મટી શકે નહીં. અને સર્વ દુઃખ, બાહ્ય દેખાતું દુઃખ, જે કંઈ દેખી શકે લોકો, બતાવી શકાય લોકોને કે જુઓ આ છોકરો નથી માનતો, જુઓ આ મારો પાર્ટનર જરા હમણાં આડો હાલે છે, જુઓ હમણાં જરાક સત્તાવાળાઓ મને હેરાન કરે છે, આ બધું જગતને દેખાડી શકાય છે. જુઓ શરીરની અંદર આમાં આ હાથમાં આમ થઈ જાય છે, આ આમ થઈ જાય છે રોગ, આ બધા દેખાડી શકાય છે. આવા બધા જ દુઃખો, ગમે તે ગતિના, ગમે તે શરીરના, ગમે તે સંબંધના, ગમે તે સંયોગના, જ્ઞાની કે છે આવા સર્વ ક્લેશ અને સર્વ દુઃખ, એનાથી મુક્ત થવું છે. મુક્ત થવાનો શબ્દ પ્રયોગ સાંભળવાનો છે, આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. બોલો. હવે આ આપણને વાત, અત્યાર સુધી આપણે કહી કે અરે કયો એટલા, કયો એમ કરવા તૈયાર છીએ, કયો એટલા ખર્ચ થાય, એની સામે જોતા નહીં હો, ડોક્ટર વૈદ્ય કે જેને કહીએ, એને ક્યાંય જવું પડે તો જશું, કાંઈ વાંધો નહીં, પણ આ અમારે દુઃખ મટાડવું છે. એ કે છે એક મટાડવા થઈને તું આ મૂંધો પડસ, અમે કહી છે કે સર્વ દુઃખ અને સર્વ ક્લેશ મટી જાય. અહીંયા તો એક દુઃખ હોય, એને મટાડવા માટે કોઈ પાસે જઈએ ને કોઈ કંઈક બતાવે તો કે તમે કયો કયો ચિંતા કરો, બોલો કે ના ના તમે ખર્ચ ભારે પછી નકામ. અરે ખર્ચની ચિંતા કરો, માં હું લૂંટાઈ જઈશ, ખપી જઈશ, પણ તમે મને કયો મારે કરવું છે અને દુઃખથી મુક્ત થવું છે. એક દુઃખ માટે થઈને, સંસારનું એક દુઃખ મટાડવા માટે થઈને આપણે કેટલા બધા તલપાપડ છીએ, એને માટે ગમે તેટલો ખર્ચ કરવો પડે, ગમે તેટલો ભોગ દેવો પડે, ગમે તેટલો ત્યાગ કરવો પડે, ધંધા ધાપા છોડવા પડે, અન્યત્ર જવું પડે, હું જઈશ, એ કેશેમ કરીશ, એ કે એટલું ન ખાવાનું, કે તો નહીં ખાવ, બધું બરોબર છે. જ્ઞાની કે છે સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ નથી. ચાલ, તારા અનંત જન્મોના, અનાદિના પરિભ્રમણના સર્વ ક્લેશ અને સર્વ દુઃખ, આ જન્મના અને પૂર્વે બાંધીને આવ્યો છું, એ બધાય દુઃખો, દુઃખનું પોટલું લઈને આવ્યો છું, તો માત્ર એમને ખાલી હાથે આવ્યો છું, ખાલી હાથે આવ્યો છું, એ બધી તો દેહની અપેક્ષાએ ખાલી હાથે આવ્યો છે, આત્મા ખાલી હાથે નથી આવ્યો. અશુભ કર્મના પોટલા લઈને આવ્યું છે, પીડાના પોટલા સાથે જૈનમાં છીએ. બોલાયું, ખાલી હાથે આવ્યો છું, ખાલી હાથે જાઉં? ના રે ના, ટોપલા ભરીને કર્મ લાવ્યો છું અને પટારા ભરીને જઈશ. તું કોઈ દૂધે ધોયેલો નથી, આવ્યો તો બહુ થોડા કર્મ લઈને, કારણ કે બહુ પુણ્યનો ઉદય થયો ત્યારે મનુષ્ય થયો, અને મનુષ્ય થયા પછી એવા કામા કર્યા છે કે 56ના ભાવમાં આવેલો જઈશ. અને ખાલી હાથે જવાનું છે એ સિકંદરની વાત છે, આ દર્શનની વાત નથી. દર્શનમાં તું ખાલી હાથે જા, એ તો તીર્થંકરો ગયા, સિદ્ધો ગયા, કેવડીઓ ગયા, કે ભરેલા હાથે આવ્યા હતા અને ખાલી હાથે ગયા, ઢગલાબંધ કર્મ લઈને આવ્યા હતા અને નિશેષ થઈને ગયા. આ શું ફિલોસોફી માંડી જગતની, ખાલી હાથે આવે ને ખાલી હાથે જવું છે, શું લઈ જાવ? એ સંસારની અપેક્ષાએ મૂઢ, આ તારા અજ્ઞાનની અપેક્ષાએ બધી વાત છે. જ્ઞાનની અપેક્ષાએ નથી, જ્ઞાનમાં તો તું લાવ્યો છું થોડું ઘણું, બરાબર છે, મનુષ્ય છો એટલે પુણ્ય વધારે લઈને આવ્યો છું. જ્ઞાની કહે છે યોગ બહુ સરસ છે, અત્યાર સુધી જે કર્યું એ જ જો કરવાનું ચાલુ રાખીશ તો વાંધો નથી, પણ આ મૂરખ પુણ્યનો સંચય કરીને આવ્યો અને પછી પાપમાં, પાપના વ્યાપારમાં પડી ગયો, ઊંધો પ્રયોગ કર્યો, અવળો પ્રયોગ કર્યો, અને પછી કે શું લઈ જવાનું છે, ઘણું લઈ જાય, તું લઈ જાય એટલું તો કોઈ નહીં લઈ જાય. આપણે કે જો આ અંબાડી ને બિરલા શું લઈ જાય, અરે એ લઈ જશે એટલું તો તારી તાકાત છે, એને જેટલા પાપ બાંધ્યા છે એટલે તું બાંધી શકીશ, એ જે લઈ જશે એટલું તો કોઈ નહીં લઈ જાય. ચિંતા કરમાં ભગવાનના માર્ગ ઉપર ચાલ અને ખાલી હાથે જવાનો પ્રયત્ન કર, કે મારો આત્મા હળવો થઈને જાય, કર્મથી બહુ ભારે છે એટલે ઉર્ધ્વ ગતિ પકડી શકતો નથી. સિદ્ધ ગતિ છે, ઉર્ધ્વ ગતિ છે, અને અધોગતિનું કારણ કર્મથી ભારે આત્મા અધોગતિમાં જાય છે. ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો છે કે જીવો ભારે સેનાથી અને હલકા સેનાથી, તો કે જીવો કર્મથી ભારે છે અને કર્મ રહિત જીવો હલકા છે. એવા હલકા બન, કૃપાળુદેવે લખ્યું, માથે ઘણો બોજો રહ્યો હતો તે અલ્પકાળમાં વિધિ લેવા માટે આત્મવીર્ય કરીને પ્રગટના કરતા કરતા પગે નિકાસિત થાક, ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જ્ઞાનીઓ તો બોજો લઈને આવ્યા હતા, ખાલી હાથે નહોતા આવ્યા, ઘણા કર્મો સાથે લઈને આવ્યા છીએ. અને સાચો જ્ઞાની મનુષ્ય જન્મની અંદર આ કર્મને વિદારી નાખે છે, એટલે કહે છે કે હવે અવશ્ય કર્મ છે ભોગવે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે જીવસ આહો. અમારા તો એ દિવસને ધન્ય છે કે જે દિવસે અંતરથી જાગૃતિ પ્રગટી છે, અંદરથી આવી ધારા ઉલસી છે અમારી, કર્મનો ગર્વ અમે મટાવ્યો છે. પણ આયુષ્ય કર્મ તૂટી જતા આ કર્મ થોડું બાકી રહી ગયું છે, એનો અમને અફસોસ છે. પણ ભલે હવે જે પ્રાપ્ત થયું છે તે અન્યથા થતું નથી, એ જ અદભુત આશ્ચર્ય છે. હવે એકવાર આ સ્વરૂપનું જ્ઞાન થયું છે તો કર્મ ભલે ને બાકી રહી ગયા, આયુને કારણે ભલે બાકી રહી ગયા, અમે એનો પણ ફેસલો કરીશું, બીજો જન્મ લઈશું. જન્મ સેના માટે, બાંધવા માટે કે છૂટવા માટે? છૂટવા માટે. અમારું બધું પ્રયોજન મુક્તિનું હશે, કારણ કે જેણે આત્મા જાણ્યો છે, આત્મ સ્વરૂપનો જેને યથાર્થ નિર્ણય થયો છે, એને બંધન સંભવિત નથી. એટલે કૃપાળુદેવે લખ્યું કે સંકેત થાય તો વધારેમાં વધારે 15 ભાવ, એને 16મો ભાવ નથી. સ્વરૂપનો નિર્ણય થયો છે, ચિંતા નહીં કર, પણ સ્વરૂપનો નિર્ણય થયો નથી. અને મેં આટલું કર્યું, તેટલું કર્યું, પહાડ ઉપરથી પડતું મૂકને તો હજી અનંત જન્મ બાકી છે તારા. સર્વ દુઃખથી, સર્વ ક્લેશથી જેટલા વિચારી શકાય એટલા વિચારજો, દુઃખ અને ક્લેશ જેટલી ગતિના, જેટલા દેહના, જેટલી અવસ્થાના, વિચારજો એ સર્વની અંદર બધા આવી જાય છે. એનાથી મુક્ત થવું છે તમારે. તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સ્વરૂપનો નિર્ણય કરતા પહેલા આ નિશ્ચય થવો જોઈએ, આ સંકલ્પ થવો જોઈએ કે દુઃખ મુક્તિ જોઈએ છે. આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. લ્યો સાહેબ, બહુ સરસ કીધું આત્મજ્ઞાન, પણ આત્મજ્ઞાન કરવું કેવી રીતે? સદવિચાર વિના. તો મને જે વિચારો સતત આવે છે દિવસ ને રાત, એ સદવિચાર છે કે અસત વિચાર છે? હું બહુ વિચારક છું, દુનિયા આખી મને વાંચમાં પૂછાવ એવો છું, હું આ મારા સદવિચાર છે કે અવિચારને કારણે હું દુનિયામાં પૂજાવું છું? લોકોને જગતનું ડાપણ જોઈએ છે, આત્માનો પ્રકાશ જોઈતો નથી. કોઈ એટલા માટે તને પૂછવા આવતું? કોઈ એમ કે છે કે આ આને આ કપટ કર્યું છે, આમાંથી આપણે કઈ કાંકરી મારવી? આ હોશિયાર શેનો છે? વ્યવહાર પ્રપંચનો. આની પાસે જ્ઞાન કેનું છે? વ્યવહાર પ્રપંચનું. ગમે તેવી સમસ્યાનો ઉકેલ લાવી દઈએ, શું ઉકેલ લાવી દઈએ? એના જન્મ મરણની સમસ્યાનો ઉકેલ એ જ લાવ્યો. એનું રખડવું અનંત કરતી ચાલે છે, તો તું શું એના વખાણ કરસ? પણ વ્યવહારની દ્રષ્ટિ છે ભાઈ, વ્યવહારમાં તો બરોબર છે. તમારું પરિભ્રમણ ઓછું હોય તો વધારી દઈએ. તમે કદાચ તરવા આવ્યા, કાંઠે આવ્યા હો કદાચ, તો એની કાંકરીમાં તમને મજ્જારે લઈ જાય કે ખલાસ, હું જ ડૂબું છું, તું જ તરી જશે એમ. એ બને એની વાત અહીંયા થતી નથી. અહીંયા તો કે છે સદવિચાર, અને સદવિચાર સત્પુરુષના બોધમાંથી પ્રગટે છે, સત્પુરુષના વચનમાંથી પ્રગટે છે. જે શબ્દના વિચારમાંથી સત પ્રગટે એને સદવિચાર કહેવાય. જે શબ્દમાંથી સત ન પ્રગટે, શબ્દ તો બધા ડિક્શનરીના છે અને બારાખડીની બહાર એકેય શબ્દ છે નહીં. તો ઓલો ગાળ બોલતો સુરતી, એ પણ બારાખડીમાંથી બોલે છે, અને કોઈ સત્પુરુષ આશીર્વાદ આપતા હોય મંત્ર કે, એ પણ બાર. શબ્દનું મહત્વ નથી, અક્ષરનું મહત્વ નથી, એમાંથી સત પ્રગટાવવાની તાકાત એ પુરુષની, એ આત્માના ભાવ શબ્દના માધ્યમથી વ્યક્ત થાય છે. ગાળ બોલે ત્યારે પણ એના નિકૃષ્ટ ભાવો, ક્ષુદ્ર ભાવો શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. બીજું શું છે? કોઈ કીધું કે આ બોલો, શું બોલો? એ ભાષા જ બોલો ને, શબ્દ જ બોલો ને, બારાકડી જ બોલ્યો, મતલબ શું વાંધો આવ્યો? નહીં, એ શબ્દ એવા છે કે એની અંદરથી પ્રતિધ્વનિ શેનો આવે છે? એના અશુભ ભાવનો આવે છે, એના તિરસ્કારનો આવે છે, એના ધિકારનો આવે છે, એની નિંદાનો આવે છે. સદપુરુષના વચન, જ્ઞાની પુરુષના વચન, વિચાર શેમાંથી થાય? કે જે વિચાર જીવને મુક્તિ તરફ લઈ જાય, આત્મજ્ઞાન તરફ લઈ જાય, એ સદવિચાર છે, જેમાંથી સત પ્રગટે છે. અને એ સદવિચાર સદપુરુષના વચન સિવાય બીજા કોઈ આધાર નથી, અવલંબન નથી, એનો સ્ત્રોત એ જ છે. એ સ્ત્રોત જ છે કે જેમાંથી સદવિચાર નીકળે. તો જ્ઞાની પુરુષના વચન આ રત્નોની ખાણ છે, આ વચનામૃત છે રત્નોની ખાણ છે. આમાંથી જેટલું ખોદો, જેટલા ડીપ જાઓ, જેટલા ઊંડા જાઓ, એટલા રત્નો જ મળશે, કારણ કે આ જ્ઞાની પુરુષના સત્પુરુષના વચનો છે. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. એટલો બધો માર્ગ બતાવે છે. આત્મ સ્વરૂપનો નિર્ણય થવાની અનાદિની ભૂલ છે. એ આત્મ સ્વરૂપનો નિર્ણય આત્મજ્ઞાન કરવાથી જ થાય. આત્મજ્ઞાન સદવિચારથી જ થાય, અને સદવિચારનું અવલંબન અથવા આધાર એ સત્પુરુષના વચનો છે. જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે છે, 212 પતરંગ, એવો સત્પુરુષ, એવો જ્ઞાની કેવી તાકાત છે કે જેના વચનથી જીવ નિર્વાણ માર્ગને પામે છે. અરે જ્ઞાનીના વચનથી પણ જીવ નિર્માણ માર્ગને પામે અને જ્ઞાનીના મૌનથી પણ જીવ સમાધિને પામે. આવી તાકાત જ્ઞાનીની ભાવધારા છે. એ શબ્દથી વ્યક્ત થાય, એ શબ્દથી વ્યક્ત અવ્યક્ત પણ રહે. એટલે જ્ઞાનીનું સ્વરૂપ કયું છે? એ વક્તવ્યપણે પણ છે અને અવક્તવ્યપણે પણ છે. આ આત્માનું પદ જ્યારે પૂર્ણ છે ત્યારે પૂર્ણ સ્વરૂપે કહી શકાતું નથી, સર્વજ્ઞ પણ કહી શકતા નથી. એવી તો અદ્ભુત વાત છે. એટલે કે છે કે સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને તો સાહેબ વાંધો નહીં, આજથી વિચાર શરૂ કરી દે. આમાં ક્યાં વાંધો હતો? અમે સવારે છાપા વાંચીને વિચાર કર્યો, ટીવી જોઈને વિચાર કર્યો, ભાઈબંધ દોસ્તાર મેળાને વિચાર કર્યો, કુટુંબમાં રહીને કઈ વિચાર કર્યો, હવે બધું બંધ કરીએ. તો કે અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. પણ સાહેબ તો અમારું વિચાર બળ તો કે નથી પ્રવર્તતું. તારી પાસે વિચાર કરવા માટેનું પ્રજ્ઞા છે, તું સંઘની મનુષ્ય છો, પંચેન્દ્રિય અને સંઘની, એટલે કે તું વિચાર કરી શકે એવો ક્ષમતાવાન છો. ધેર ઇઝ એ પોટેન્શિયાલિટી ઇન યુ, તારામાં સંભાવના સિદ્ધ થવાની છે, એટલે સુધી તું વિચાર કરી શક એવી તાકાત છે તારામાં. પણ તારું એ વિચાર બળ પ્રવર્તતું નથી, એક્ટિવેટ નથી થતું. જેમ મોબાઈલ હોય, સાધન હોય, પણ એને એક્ટિવેટ કરવો પડે ને, કંઈક ચાર્જ આપવું પડે. નહીં તો કોઈ પણ સાધન ઘરમાં લાવીએ તો પેલું શું કરવું પડે? એને એક્ટિવેટ કરો. અને એક્ટિવેટની સૂચન લખવું હોય કે હાઉ ટુ ઇન્સ્ટોલ એન્ડ હાઉ ટુ કનેક્ટ. સાધન મૂકી દીધું એટલે કંઈ ચાલતું નથી. એનું ઇન્સ્ટોલેશન, એનું કનેક્શન્સ બધું જાણવું પડે. આ એક્ટિવેશન છે. વિચાર બળ તો છે, તું પંચેન્દ્રિય સંઘની મનુષ્ય છો. પંચેન્દ્રિય તો પશુ પણ છે, પણ તારામાં વિશેષ છે, વિચાર કરવાની શક્તિ છે. વિચાર કરી શકે એવી ક્ષમતા તારી ખીલેલી છે, માટે તને ભાગ્યશાળી કીધો. પાંચ ઇન્દ્રિય છે એટલે તું માન નથી. તો અમારે ગાય, ઘોડા, કૂતરા, બગડા બધાની પૂજા કરવી પડે. પણ તારી પાસે સંજ્ઞા છે, સંઘની છો તું. માટે જ્ઞાનીઓ બિરદાવે છે મનુષ્ય જન્મને, એ આ સંઘની જે વિચારશીલ પ્રાણી છે. કૃપાળુ દેવે 436ના પત્રમાં પહેલો વાક્ય લખ્યું છે, વાચા સહિત જેને વિચાર શક્તિ વર્તે છે એવો મનુષ્ય મુક્તિ માટેનો સર્વશ્રેષ્ઠ અધિકારી છે. તારી પાસે વિચાર બળ પણ છે અને વાચા છે, એટલા માટે કે તારા વિચારનું તું આદાન પ્રદાન કરીને વિશુદ્ધિ પૂર્ણતા કરી શકે. તને કંઈક સમજાયું હોય તો તું કોઈને પૂછીને પાછો જ્ઞાની પુરુષનો સમાગમ કરીને પણ પૂર્ણતા કરી શકે એવી તાકાત છે. એટલે વિચારની સાથે વાચા શક્તિ છે. આ માત્ર ભૂંકવાની શક્તિ નથી, ભસવાની શક્તિ નથી, આ વાચા શક્તિ છે. આ તારી વિચાર શક્તિની પૂર્ણતા માટે છે. આને તો ગામ આખા એ રકજીઓ કરવો છે તો કે એની જીભમાં જોર ઘણું છે, ગમે તેની અરે બાકડે. મનુષ્ય શ્રેષ્ઠ છે, અસત્સંગ પ્રસંગમાં ઘેરાયેલો છે. ચારે બાજુ જે સંયોગોમાં, જે સંબંધમાં એ જીવે છે, એ ઘેરાયેલો છે, એ બધું અસત્સંગ છે. એ ક્યાંયથી સત જન્મી શકે નહીં, સત પ્રગટી શકે નહીં. એ જે જે સંઘ પ્રસંગમાં છે એમાં ક્યાંયથી સતને પ્રગટાવે એવું સામર્થ્ય એના એકેય સંયોગમાં, એ સત્સંગમાં ન હોય ત્યાં સુધી એને કોઈ સંઘ એનો સતને પ્રગટાવી શકે નહીં. એટલે સત્સંગ શબ્દો મૂકો કે જે સંઘમાં સત પ્રગટે, જે સંઘથી સત પ્રગટે અને જે સંઘથી સત દ્રઢ થાય. આને કહ્યું સત્સંગ. કૃપાળુ દેવે કહ્યું કે મુમુક્ષુ જીવે નિશ્ચય કરવો ઘટે કે આ દુષ્મ કાળમાં મનુષ્ય જીવને આત્મકલ્યાણ માટે સત્સંગ જેવું કોઈ બીજું બળવાન કારણ નથી. કારણ અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. બળ છે પણ પ્રવર્તન નથી. મુક્તિ તરફનું પ્રવર્તન નથી, ઉલટું પ્રવર્તન છે, બંધ તરફનું પ્રવર્તન છે, મુક્તિ તરફ નથી પ્રવર્તતું નથી. એનું કારણ અસત્સંગ છે. અસત્સંગને કારણે જો હમણાં ક્યાંક સત્સંગ પ્રસંગ થઈ જાય તો જીવનું વિચારબળ એની મુક્તિનું કારણ બની શકે છે. અને આ એનું વિચારબળ પ્રવર્તતું નથી. આપણને લાગે કે અમારી પાસે વિચાર છે, વિચારબળ પણ છે, અને અમે બહુ સારો વિચાર કરી શકીએ છીએ. આજનો માણસ માને છે કે મારા જેવો બુદ્ધિજીવી બીજો કોઈ નથી. આઈ મોસ્ટ ઇન્ટેલિજન્ટ મેન ઇન ધ વર્લ્ડ. જ્ઞાની કહે છે તારું બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી, અમને નથી. તને જે લાગતું એ ભલે લાગે, પણ તારું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં અમને સંશય. બે વાત કીધી કે તને આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવામાં ભૂલ થતી આવે છે અને અત્યારે પણ થાય છે એમાં અમને આશ્ચર્ય નથી, અને તારું વિચારબળ પ્રવર્તતું નથી એમાં અમને કિંચિત માત્ર સંશય નથી. એટલે જ્ઞાનીને આપણી દશા ઉપર આશ્ચર્ય પણ નથી અને આપણી દશા કેમ સુધરતી નથી એ બાબતમાં પણ એને કોઈ સંશય નથી. એટલી જ વાત વિશેષ અવસરે.